ભગવત કાર્ય એટલે જે અનુરાગ સહિત પ્રેમથી કરવામાં આવ્યું હોય એને ભગવત કાર્ય પ્રીતિ સહિત કરી વિનય વિશેષ વિનયપૂર્વક પ્રેમથી જે કઈ કાર્ય કરવામાં આવે છે ભગવત કાર્ય અનુરાગ પૂર્વક જાણે અજાણે પણ સદભાવથી થતું કાર્ય એ ભગવદ કાર્ય જ છે. વાલ્મીકીજી ભગવાનના નિવાસ સ્થાનોનું પોતાનું જે કઈ પરિચય છે, પોતાની અનુભૂતિ છે, અનુભવ એ વ્યક્ત કરે છે. પ્રભુ આપ ક્યાં બિરાજો છો એ સાંભળી લો, આપ ક્યાં રહો છો, હું ક્યાં રહું એવો પ્રશ્ન પૂછ્યો છે, પણ આપ ક્યાં રહો છો એ હું કહી દઉં. એટલે વાલ્મીકીજી સ્વયં ભગવાનથી પરિચિત છે, ભગવાનના એ ગુણોથી એટલા બધા જ્ઞાતા છે, ભગવાન ક્યાં ક્યાં રહે છે એ એમને ખબર છે, અને એટલા માટે કહે છે તમે આ જગ્યાએ રહો અને અહીંયા આગળ આપ નિવાસ કરો. પણ જેને ખબર જ નથી ભગવાન ક્યાં છે, કોણ છે, છે કે નથી, એને ભગવાનના નિવાસથી ક્યાંથી, જેને સરનામું કહ્યું. વાલ્મીકીજીએ 14 સરનામા લખ્યા કે લો આ એક નહીં, ક્યાંય પણ તમે જશો ને તો ત્યાં આગળ ભગવાન મળશે જ. એટલે 14 સરનામા ભગવાનને કહ્યું કે આ જ્યાં તમારે રહેવું હોય તો આ બધા આપના જ ઘર છે, ત્યાં જઈને આપ રહી શકો. પણ એ ઘર કેવા છે? શીશ નવહી સુર ગુરુ દ્વિજ દેખી. પોતાના વડીલ હોય, આદરણીય હોય, પૂજ્ય હોય, કંઈક વિશેષજ્ઞ હોય, જ્ઞાની હોય, તપસ્વી હોય, ત્યાગી, એના ચરણમાં જઈને વંદન કરવા વાળો જે છે. કારણ જે જે આ બતાવ્યા એની પાસે પહોંચીએ તો કંઈક સારું જ મળવાનું છે. તપસ્વી હોય, ભજનાનંદી હોય, જ્ઞાની હોય, સાત્વિક હોય, નિર્વ્યસની હોય, એની પાસે જઈએ સારી વાત મળવાની છે. એટલે જ્યાં જ્યાં તમે આવા સ્થાનો મહાપુરુષો કે સ્વજનો પાસે જશો ને તો આપણા હૃદયમાં ભગવદીયતા આવીને વસે. પણ કોઈ કુસંગ થઈ જાય તો જે કંઈ રહી સહી ભગવદીયતા હોય તે પણ. સજ્જન માણસ પાસે બેસી સજ્જનતા મળશે, ભગવાનની વાતો મળશે. દુર્જન દુરાચારી હશે, કોઈ વ્યસની હશે, એની પાસે જઈને બેસીશું તો આપણામાં નહીં હોય તો વ્યસન આવી જશે એની સોગત, એની સોબતે. એટલે સોબત કોની કરવી? શીશ નવહી સુર ગુરુ દ્વિજ, આવા જે સજ્જનો છે એમની પાસે જઈ એને વંદન કરી એની પાસે બેસો. ભગવાને ગીતામાં પણ કહ્યું તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્ને, સમીપમાં જાઓ, જઈને બેસો, બેસીને એની પાસે જે કઈ છે તે મેળવો. મહાભારતનું યુદ્ધ થયા પૂરું થયા પછીથી ભગવાને યુધિષ્ઠિરજીને કહ્યું કે જાઓ, ભીષ્મ પિતા હવે અંતિમ ઘડીઓમાં છે, એમની પાસે જે કઈ જ્ઞાન છે તે લઈ લો. વડી લેતા લંકાનું યુદ્ધ પૂરું થયું, રાવણની છેલ્લી ક્ષણો હતી, વિભીષણને મોકલે, જાઓ વિભીષણ, લક્ષ્મણજીને મોકલ્યા, લઈ લો, આ વિદ્વાન મોટો વિદ્વાન છે. સુરધીજ ગુરુ દેખી, જ્યાં આવી વિદવત્તા હોય, મોટાઈ હોય, એની પાસે પહોંચી અને સ્વાભાવિક છે કે મોટાની સમીપમાં જઈને ઉભા રહીશું ને આપણે પણ થોડા મોટા લાગી, ભલે કઈ નહીં તો પહાડ ઊંચો છે તો પહાડ ઉપર ધીરે ધીરે ઊંચે ચડીશું તો આપણે પણ થોડાક ઊંચાઈએ પહોંચી શકીશું, કારણ પહાડની સોબત થઈ છે. એમ સજ્જન હોય, સદગુરુ હોય, સ્વજન હોય એની સમીપમાં રહીએ ને તો આપણે સારા દેખાઈએ મોટા. એક પ્રતિષ્ઠિત પિતા, બહુ સારી પ્રતિષ્ઠા હતી, સ્વાભાવિક રીતે ઉભેલા વ્યવહારની અંદર, અને એનો એક નાનો બાળક હતો 8-10 વર્ષ ઉંમરનો, તે એની આગળ જઈને ઉભો રહ્યો, પિતાની આગળ પડી. એના જે કોઈ પરિચિત હતા, જે કોઈ સંબંધી હતા, એ બધા મળવા આવે, તેને હાથ જોડીને પ્રણામ કરીને એને આદર આપતા. કુલ બાળક આગળ ઉભેલું તાપા છે, એટલે બાળકને એમ લાગ્યું કે આ બધા મને જ આદર આપે છે, મને જ પગે લાગે છે. પણ એને ખબર નહોતી મારી પાછળ મારા પિતા ઉભે. તો સ્વજનોની, સજ્જનોની, વડીલોની સમીપમાં ઉભા રહેવાથી અમે એટલા નાના હઈએ તો પણ ઊંચાઈ આપોઆપ વધી જાય, મળી જાય. ક્યાં તો આનો દીકરો છે, ક્યારેય પણ અભિમાન અહંકાર ન આવે, કોઈ પણ આદર સન્માન મળે ત્યારે કેમ કે મારી પાછળ ભગવાન ઉભો છે, બધા એને જોઈને પ્રણામ કરે છે મને નહીં. આમ આવા સદભાવપૂર્વકના, આદરપૂર્વકના, જેને કહ્યું પ્રીતિ સહિત કરી વિનય, પ્રેમથી, વિનયથી, વિવેક, જ્યારે માણસ આ પ્રકારે સજ્જનો, વિદ્વાનો અને ગુરુજનોની સમીપમાં રહે છે ત્યારે એને આપોઆપ મોટાઈ, ભગવદ્ પ્રાપ્તિ, સાત્વિકતા, સદગુણોની પ્રાપ્તિ થયા જ કરતી હોય છે. એવા સ્થાનની અંદર નીત કરહી વ્યક્તિના જીવનનો વ્યવહાર કેવો છે એની ઉપર ભગવદીયતા એને પ્રાપ્ત થતી. જો વિનય વિવેક અને એની પાસે સદવ્યવહાર હશે ને તો સૌ કોઈ એની નજીકમાં આવીને ઉભા રહેશે, નજીકમાં આવીને એને સામેથી મળવા જશે, ચાલો ને જઈ આવીએ, દર્શન કરી આવીએ, બેસીશું તો કંઈક જાણવાનું મળશે, શાંતિ મળશે. આમ સદભાવપૂર્વકનો એનો વ્યવહાર જ માણસને શાંતિ આપતો, એ સહજ રીતે ઈશ્વરના અનુસંધાનમાં એનો અનુગ્રહિત થયેલો હોય, કૃપાપાત્ર હોય, એટલે ભગવાન આવીને બેસે. ભગવાન વિશતે રદી, ભગવાન સ્વયં સામે ચાલીને હૃદયમાં આવીને બેસી જાય. સામે ચાલીને ભગવાન વિદુરના ઘરમાં ઝૂંપડીમાં બેસી જતા હોય, સામે ચાલીને પ્રભુ સુદામાના પૌવા છીનવી લેતા હોય, કેવો સરસ ભાવ છે. જેના હૃદયમાં સદભાવરૂપી ભગવાન બેઠેલો છે, ભગવાન એની સાથે જ આવો વ્યવહાર કરે છે. ભલે સબરી છે, બોરજ છે, બને ત્યાં સુધી આપણે આપણી ઉંમરવાળા તો બોરને અડે જ નહીં, કેમ કપ થશે ખાંસી, પણ એવા બોરને લેવા માટે ભગવાન સામે ચાલીને સબરી સુધી પહોંચે, એ શું છે, એના હૃદયમાં ભગવાન. ત્યાં સુધી પહોંચવાનું મન થાય, ભગવાનને જવાનું મન. બીજા બધા તો જાય, પણ જયારે ભગવાનને ત્યાં સુધી જવાનું મન થાય ત્યારે એ વ્યક્તિ કેવી હશે? એનામાં ભજનની, સાત્વિકતાની, કોઈક સાધન ભજનની કેટલી ઊંચાઈ હશે કે ભગવાન દોડ્યો દોડ્યો સામો જાય, અને ભગવાન આપ ત્યાં સામે ચાલીને જઈ નિવાસ કરો છો જ. કરની તક રહી રામ પદ, બીજો કોઈ ભાવ નહીં, બીજી કોઈ શ્રદ્ધા નહીં, બીજી ક્યાંય મન ભટકે નહીં, મારું મન મહારાજના ચરણમાં છે. બધી યાત્રાઓ, બધા તીર્થો, કોટી તીર્થ ગુરુને ચરણે, ગુરુ સમાન નહીં કાંઈ, કાંઈ નહીં. જ્યાં સુધી પૂરેપૂરી સમજ, સમજની પરિપક્વતા ન આવે ત્યાં સુધી બધે જ જવાનું ફરવાનું મન થાય, આ તીર્થે જવું, અહીંયા જવું. પણ સમજ આવી, સમજની પરિપક્વતા આવી એટલે માણસ સ્થિર અને શાંત થઈ જવાનો, બસ હવે ક્યાંય જવું, બધું જ મળી ગયું. આમ શીસ નવહી સુર ગુરુ દ્વિજ દે, પોતાના ગુરુજનો, પોતાના વડીલજનોને જોતાની સાથે જ એમની પહેલા એ મને જે મહારાજ કે તો જ હું પછી કહું એમ. અરે પહેલા કહી દો, નિરહંકાર, હું મોટો છું એ ના કહે ત્યાં સુધી હું કેવી રીતે બે હાથ જોડું? ભગવદ ભાવ તો ત્યારે જ પ્રાપ્ત થઈ શકે, અહંકાર સિવાય એની સામે પહોંચી જઈએ તો ભગવાન એથી પહેલો આપણી પાસે આવે. એક ડગ ભરતા દસ ડગ આવે, આપણે ભગવાન તરફ એક જ ડગલું માંડીએ ને તો ભગવાન દસ ડગલા સામો. આમ કરણિત કરહી રામ પદ પૂજા, હંમેશા હાથ પણ ભગવદ કાર્ય કરે. કોઈ પણ ભગવદ કાર્ય એ ભગવાનની પૂજા છે. કોઈ પણ નિસ્વાર્થ અકિંચન કાર્ય, કોઈ પણ સેવાનું, પરોપકારનું કાર્ય એ બધું જ ભગવાનની સેવા છે. એમના માનીએ કે મંદિરની અંદર જ મૂર્તિમાં જ આપણે જઈને પગે લાગીશું ને એની સેવા, એ સેવા સેવા તો ત્યાં પહોંચે. એ કોઈક ખૂણે કઈક એવો દુઃખી હોય, ભૂખ્યો હોય, આમ દુઃખથી સબડતો હોય પીડાથી, એની પાસે જઈને એને પાલો પાણી કે એને દવા કે એની સાફસફી કરીશું તો ભગવાનની સેવા ત્યાં પહોંચે. એકનાથે ગંગાજીથી આણેલું ગંગાજળ રસ્તામાં પાઈ દીધું અને રામેશ્વરની અંદર થોડાક નર્વસ થયા. ભગવાને અંતઃ પ્રેરણા આપી, વાણી આપી, એકનાથ તે જેને પાણી પીવું ને તે હું પોતે જ તારું ગંગાજળ સૌથી પહેલા સ્વીકાર કરી લઉં. કરની તક રહી કામ, ભગવાનની સેવા કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ ખૂણે થઈ શકે.